એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ અને કદાચ ઘણાના મનમાં ચાલતા વિષય પર ઊંડાણપૂર્વક વાતચીત કરવાના છીએ.
હા, બિલકુલ.
આપણે ચર્ચા કરીશું ફિલોસોફર ટીમ બેનના પુસ્તક ફિલોસોફી ઓફ રિલિજિયન વિશે.
ખરેખર ધર્મ અને શ્રદ્ધા આપણા જીવનનો એક મોટો હિસ્સો છે, પછી આપણે માનીએ કે ના માનીએ, એ સતત આપણી આસપાસ હોય છે.
બરાબર.
પણ સવાલ એ છે કે શું આપણે અટકીને વિચાર્યું છે કે આ ધર્મના મૂળભૂત દાવાઓ, જેમ કે ઈશ્વર છે કે નહીં, દુનિયામાં આટલું દુઃખ કેમ છે, શ્રદ્ધા અને તર્કનો શો મેળ, આ બધા વિશે સ્પષ્ટ રીતે, આમ તર્કબદ્ધ રીતે કેવી રીતે વિચારી શકાય?
બિલકુલ સાચી વાત. અને આજકાલ તો ખાસ કરીને જ્યાં ચારે બાજુથી એટલા બધા મંતવ્યો અને માહિતીનો મારો ચાલે છે,
હા,
ત્યાં આવા ગહન પ્રશ્નો પર શાંતિથી અને વ્યવસ્થિત વિચારવું બહુ જરૂરી છે.
અને આ પુસ્તક, જેમ તમે કહ્યું, એ કોઈ એક ધર્મનો પ્રચાર નથી કરતું. ના, જરાય નહીં. એનો હેતુ ઈશ્વર છે કે નહીં એ સાબિત કરવાનો પણ નથી.
તો પછી શું છે
એનું મુખ્ય ઉદ્દેશ્ય? એમ કહી શકાય કે આપણને વિચારવાના સાધનો આપવાનું છે, એક ટૂલ કિટ જેવું.
ઓકે.
તે આપણને શીખવે છે કે ધાર્મિક માન્યતાઓનું વિશ્લેષણ કેવી રીતે કરવું, તર્ક અને વિવેચનાત્મક દૃષ્ટિથી. એટલે આ પુસ્તક ખરેખર દરેક માટે ઉપયોગી છે, જે પણ પોતાના વિચારોમાં વધુ સ્પષ્ટતા ઈચ્છે છે.
સરસ. તો ચાલો શરૂઆત કરીએ લેખકથી. ટીમ બેન કોણ છે આ વ્યક્તિ અને આ વિષય પર એમનો દૃષ્ટિકોણ કેમ અનોખો ગણાય?
ટીમ બેન એક જાણીતા ફિલોસોફર તો છે જ, પણ સાથે સાથે, અને આ મહત્વનું છે, તેઓ જ્ઞાનાત્મક વૈજ્ઞાનિક એટલે કે કોગ્નિટિવ સાયન્ટિસ્ટ પણ છે.
અચ્છા.
હાલ તેઓ ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને પહેલાં ઓક્સફર્ડ જેવી જગ્યાએ પણ કામ કરી ચૂક્યા છે. એમનું મુખ્ય કામ તો માનવ ચેતના એટલે કે કોન્શિયસનેસ પર રહ્યું છે.
એટલે માત્ર ધર્મની ફિલોસોફી નથી જોતા, પણ આપણું મન કેવી રીતે કામ કરે છે, ચેતના શું છે, એના પણ નિષ્ણાત છે. આનાથી શું ફરક પડે છે આ પુસ્તકમાં?
ઘણો મોટો ફરક. કારણ કે મનના દર્શનશાસ્ત્ર અને કોગ્નેટિવ સાયન્સનું જ્ઞાન એમને ધર્મના પેચીદા સવાલો, જેમ કે આત્મા શું છે, મૃત્યુ પછી જીવન શક્ય છે, ધાર્મિક અનુભવો થાય છે એ શું છે, આ બધાને એક અલગ જ એંગલથી જોવાની દ્રષ્ટિ આપે છે. તેઓ કોઈ ધર્મગુરુની જેમ નથી બોલતા કે નથી કોઈ ધર્મના કટ્ટર ટીકાકાર. એમનો અભિગમ એક તટસ્થ ફિલોસોફર જેવો છે.
એટલે એમનો મુખ્ય ભાર શેના પર છે? ચોક્કસ જવાબ આપવા પર કે પછી?
ના, જવાબ પર નહીં. મુખ્ય ભાર છે સ્પષ્ટતા પર, તાર્કિક સુસંગતતા પર અને સંતુલિત મૂલ્યાંકન પર. એમનો પોઈન્ટ એ નથી કે આ માનો, પોઈન્ટ એ છે કે કોઈપણ માન્યતા પર પહોંચતા પહેલા કેવી રીતે વિચારવું એ શીખવું.
સમજાયું. એટલે એમની ઓથોરિટી કોઈ ધાર્મિક ગ્રંથમાંથી નથી આવતી, પણ એમની વિશ્લેષણ કરવાની શક્તિમાંથી આવે છે.
બરાબર, એમની એનાલિટિકલ સ્કિલ્સમાંથી.
સરસ. તો હવે આવીએ પુસ્તકના હાર્દ પર. એનો મુખ્ય વિચાર શું છે, શું કહેવા માંગે છે આ પુસ્તક?
પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે ને, એ છે કે ધર્મના મૂળભૂત પ્રશ્નો ફક્ત શ્રદ્ધા કે લાગણીના વિષય નથી, કે બસ માની લીધું એટલે પતી ગયો. એને ગંભીર દાર્શનિક તપાસની એરણ પર ચકાસી શકાય છે. તર્ક, કોન્સેપ્ટનું બારીકાઈથી વિશ્લેષણ, ક્રિટિકલ થિંકિંગ, આ બધા સાધનો વાપરીને આપણે ઉપરછલ્લી માન્યતાઓથી આગળ જઈ શકીએ.
એટલે કે વધુ ઊંડી અને કદાચ વધુ પ્રામાણિક,
હા,
બૌદ્ધિક રીતે પ્રામાણિક સમજ મેળવી શકીએ.
તો શું પુસ્તકનો મુખ્ય સવાલ એ છે કે ભગવાન છે કે નહીં?
સીધી રીતે એ નહીં.
હા.
એના કરતાં વધુ ફંડામેન્ટલ સવાલ પુસ્તક ઉઠાવે છે.
હા.
એ છે કે આપણે ઈશ્વરના અસ્તિત્વ જેવા ગહન વિષયો,
હા,
અને ધર્મની જે આખી ઘટના છે એના વિશે સ્પષ્ટ, તર્કબદ્ધ અને વ્યવસ્થિત રીતે વિચારી કેવી રીતે શકીએ.
અચ્છા, એટલે કેવી રીતે વિચારવું એ મુખ્ય છે.
હા.
ધાર્મિક દલીલો, શાસ્ત્રોના દાવા, અંગત શ્રદ્ધા, આ બધાના ગૂંચવાડામાંથી બૌદ્ધિક રીતે જવાબદારીપૂર્વક રસ્તો કેમ કાઢવો, એ સમસ્યા પર ફોકસ છે.
તો પુસ્તક આપણને આ સફરમાં કઈ રીતે લઈ જાય છે, એની એક રૂપરેખા શું છે?
પુસ્તકની શરૂઆત થાય છે ઈશ્વરની વ્યાખ્યા સમજવાથી. સામાન્ય રીતે આપણે જે માનીએ છીએ સર્વશક્તિમાન, સર્વજ્ઞ, પરમ કૃપાળુ,
જે ક્લાસિકલ વ્યાખ્યા છે.
બરાબર. પછી આવે છે ઈશ્વરના અસ્તિત્વ માટેની જે જૂની ક્લાસિકલ દલીલો છે એ, જેમ કે કોસ્મોલોજિકલ એટલે કે સૃષ્ટિના કારણવાળી દલીલ, ટેલિયોલોજિકલ એટલે કે ડિઝાઇન કે રચનાવાળી, અને ઓન્ટોલોજિકલ એટલે કે ઈશ્વરના વિચારમાંથી જ અસ્તિત્વ સાબિત કરતી દલીલ.
અને એની સામેના વાંધાઓ પણ હશે જ.
ચોક્કસ, દરેક દલીલ અને એની ટીકા બંને રજૂ કરે છે. પછી એક બહુ મોટો મુદ્દો આવે છે, દુનિયામાં જે દુઃખ અને અનિષ્ટ છે એની સમસ્યા, જેને પ્રોબ્લેમ ઓફ ઇવિલ કહે છે.
હા, એ તો બહુ મહત્વનો મુદ્દો છે.
પછી શ્રદ્ધા અને તર્કનો સંબંધ, ધાર્મિક અનુભવો કેટલા ભરોસાપાત્ર, ચમત્કારો, વિજ્ઞાન અને ધર્મનો સંબંધ, અને નૈતિકતા, શું સારા ખરાબ માટે ધર્મ જરૂરી છે, આ બધા પાસાઓ પુસ્તક આવરી લે છે.
અને અંતમાં,
અંતમાં આત્મા અને મૃત્યુ પછીના જીવન જેવા જે દાર્શનિક પ્રશ્નો છે એના પર વિચાર કરે છે. અને આખી ચર્ચામાં બેન એક નિષ્પક્ષ ગાઈડની ભૂમિકા ભજવે છે.
રસપ્રદ. ચાલો હવે થોડા પ્રકરણોમાં ઊંડા ઉતરીએ. તમે કહ્યું કે શરૂઆત ફિલોસોફી ઓફ રિલિજનની વ્યાખ્યાથી થાય છે, એ શું છે?
હા, લેખક શરૂઆતમાં જ સ્પષ્ટ કરે છે કે આ વિષય ધર્મશાસ્ત્ર, થિયોલોજી નથી. થિયોલોજી મોટા ભાગે શ્રદ્ધાને પૂર્વધારણા તરીકે સ્વીકારીને શરૂ થાય છે.
બરાબર.
અને તે ધાર્મિક અભ્યાસ, રિલિજિયસ સ્ટડીઝ પણ નથી, જે મોટે ભાગે વર્ણનાત્મક હોય છે, કે જુદા જુદા ધર્મો શું માને છે, કેમ પૂજા કરે છે વગેરે.
તું પછી ફિલોસોફી ઓફ રિલિજન શું છે?
એ ધર્મના દાવાઓનું મૂલ્યાંકન કરવા માટે તર્ક અને વૈચારિક વિશ્લેષણનો ઉપયોગ કરે છે. એ પૂછે છે કે શું આ દાવાઓ તાર્કિક રીતે સુસંગત છે, શું તેના માટે સારા પુરાવા છે. અહીં ક્લાસિકલ થિયઝમનો ખ્યાલ રજૂ થાય છે, એટલે કે એક વ્યક્તિગત સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વપ્રેમાળ ઈશ્વર.
પણ અહીં જ પેલી મુશ્કેલીઓ શરૂ થાય છે, ખરું ને? જેમ કે આ સર્વ ગુણધર્વો ભેગા કરવામાં તકલીફ પડે છે. પેલો પથ્થરવાળો વિરોધાભાસ.
હા, એ બહુ પ્રખ્યાત છે. શું સર્વશક્તિમાન ઈશ્વર એવો પથ્થર બનાવી શકે જે તે પોતે જ ઉપાડી ન શકે?
જો હા પાડો તો એ ઉપાડી ન શકે એટલે સર્વશક્તિમાન નથી,
અને જો ના પાડો તો એ બનાવી ન શકે એટલે સર્વશક્તિમાન નથી.
બરાબર, બંને બાજુથી ફસાઈ જવાય.
આ બતાવે છે કે સર્વશક્તિમાન જેવા શબ્દોનો અર્થ પણ કેટલો સાવચેતીથી કરવો પડે, એની વ્યાખ્યા કરવી પણ અઘરી છે. આ તો ખાલી શરૂઆત છે.
તો હવે ઈશ્વરના અસ્તિત્વ માટેની મુખ્ય દલીલો જોઈએ. તમે ત્રણ કહી, કોસ્મોલોજિકલ, ટેલિયોલોજિકલ અને ઓન્ટોલોજિકલ. પહેલી કોસ્મોલોજિકલ દલીલ શું કહે છે?
એનો મૂળભૂત આઈડિયા એ છે કે આપણી આસપાસ જે આખું બ્રહ્માંડ છે, જે અસ્તિત્વ ધરાવે છે, એનું કોઈક કારણ, કોઈક સ્પષ્ટતા હોવી જોઈએ. કંઈ પણ અમસ્તું જ ક્યાંથી આવ્યું? એમાં જુદી જુદી દલીલો છે. જેમ કે કલામ દલીલ કહે છે કે જે કંઈ શરૂ થયું છે તેનું કારણ હોવું જોઈએ. બ્રહ્માંડ શરૂ થયું માટે તેનું કારણ હોવું જોઈએ.
અને એ કારણ ઈશ્વર છે.
હા. અથવા એક્વિનાસની દલીલો છે, ગતિ અને કારણ વિશે, કે કારણ કાર્યની શૃંખલા પાછળ ને પાછળ જતા ક્યાંક તો અટકવી જોઈએ. એક પ્રથમ કારણ હોવું જોઈએ જે પોતે કોઈનાથી બન્યું નથી.
પણ આના પર સવાલો તો ઉઠે જ છે. જેમ કે જો દરેક વસ્તુનું કારણ હોય તો પછી ઈશ્વરનું કારણ શું?
બરાબર, આ એક મોટો વાંધો છે.
અને શું કારણોની શૃંખલા અનંત ન હોઈ શકે? શા માટે એ ક્યાંક અટકવી જ જોઈએ? અને હવે તો બિગ બેંગ જેવી વૈજ્ઞાનિક થિયરીઓ પણ છે જે શરૂઆતની વાત કરે છે.
સાચી વાત છે. આ બધા વાંધાઓ પુસ્તકમાં ચર્ચાયા છે. બીજી મુખ્ય દલીલ છે ટેલિયોલોજિકલ, એટલે કે ડિઝાઇન કે રચનાની દલીલ.
પેલી ઘડિયાળવાળી?
હા, વિલિયમ પેલીની પ્રખ્યાત ઘડિયાળની સામ્યતા, કે જો રણમાં ચાલતા તમને ઘડિયાળ મળે તો તમે એમ ન માનો કે એ રેતી અને પવનથી આપોઆપ બની ગઈ.
ના, એની જટિલ રચના જોઈને લાગે કે કોઈકે બનાવી છે.
બરાબર. તો આ દલીલ કહે છે કે બ્રહ્માંડ અને ખાસ કરીને જીવસૃષ્ટિ એટલી જટિલ અને વ્યવસ્થિત રચના ધરાવે છે કે એ કોઈ બુદ્ધિશાળી રચનાકાર, એટલે કે ઈશ્વર તરફ ઇશારો કરે છે. આજકાલ આનો એક નવો અવતાર છે, ફાઇન ટ્યુનિંગ દલીલ.
એ શું છે?
એ કહે છે કે ભૌતિક શાસ્ત્રના જે મૂળભૂત અચળાંકો છે, જેમ કે ગુરુત્વાકર્ષણનો બળ વગેરે, એ એટલા સચોટ રીતે ગોઠવાયેલા છે કે જો એમાં જરાક પણ ફેરફાર હોત તો જીવન શક્ય જ ન બન્યું હોત. આટલી ચોકસાઈ સંયોગ ન હોઈ શકે.
આ દલીલ વજનદાર લાગે છે. પણ આની સામે શું વાંધા છે?
મુખ્ય વાંધાઓમાં ડેવિડ હ્યુમની ટીકા છે કે બ્રહ્માંડ અને માણસે બનાવેલી વસ્તુઓની સરખામણી બરાબર નથી. પછી ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ આવ્યો, જેણે બતાવ્યું કે કુદરતી પસંદગી જેવી અંધ પ્રક્રિયાથી પણ જટિલ રચનાઓ આપોઆપ ઊભી થઈ શકે છે.
ઓકે.
અને ફાઇન ટ્યુનિંગના જવાબમાં એન્થ્રોપિક પ્રિન્સિપલ જેવી દલીલો છે કે આપણે એવા જ બ્રહ્માંડને જોઈ શકીએ જેમાં જીવન શક્ય હોય, એટલે આપણને ફાઇન ટ્યુન્ડ લાગે છે. અથવા તો મલ્ટીવર્સની થિયરી કે કદાચ અબજો બ્રહ્માંડો છે અને આપણે એવા એકમાં છીએ જ્યાં સંજોગો બરાબર ગોઠવાયા.
બાપરે, કેટલા બધા વિચારો! અને ત્રીજી ઓન્ટોલોજિકલ દલીલ, એ થોડી અઘરી લાગે છે.
હા, એ સમજવામાં થોડી અમૂર્ત છે, કારણ કે એ બહારના કોઈ પુરાવા પર નથી આધાર રાખતી, પણ ફક્ત ઈશ્વરના વિચાર કે એની વ્યાખ્યા પર જ આધાર રાખે છે.
એટલે
સેન્ટ એન્સેલ્મની ક્લાસિક દલીલ છે, ઈશ્વર એટલે એનાથી વધુ મહાન કશું વિચારી ન શકાય એવું અસ્તિત્વ. હવે જો આવું મહાનતમ અસ્તિત્વ ફક્ત આપણા મનમાં જ હોય, તો એનાથી પણ વધુ મહાન એક એવું અસ્તિત્વ વિચારી શકાય જે મનમાં પણ હોય અને વાસ્તવિકતામાં પણ હોય. માટે જો ઈશ્વર ખરેખર એનાથી વધુ મહાન કશું વિચારી ન શકાય એવું અસ્તિત્વ હોય, તો તે ફક્ત મનમાં ન હોઈ શકે, તેને વાસ્તવિકતામાં પણ હોવું જ જોઈએ.
આ તો થોડું ગોળ ગોળ લાગે છે, જાણે શબ્દોની રમતથી અસ્તિત્વ સાબિત કરવાનો પ્રયાસ.
બરાબર, આ જ એની મુખ્ય ટીકા છે. ફિલોસોફર કાંટે કહ્યું કે અસ્તિત્વ એ કોઈ ગુણધર્મ નથી, જેમ કે લાલ હોવું કે મોટું હોવું. તમે કોઈ વસ્તુની વ્યાખ્યામાં અસ્તિત્વ ઉમેરી દો, એનાથી એ વસ્તુ વાસ્તવિક નથી બની જતી.
સમજાયું. એટલે ઈશ્વરની વ્યાખ્યા ગમે તેટલી ભવ્ય બનાવો, એનાથી એનું વાસ્તવિક અસ્તિત્વ સાબિત નથી થતું.
બરાબર.
તો આપણે જોયું કે ઈશ્વરના અસ્તિત્વને તર્કથી સાબિત કરવાના પ્રયાસો ઘણા થયા છે, પણ દરેક સામે ગંભીર તાર્કિક પડકારો ઊભા છે. આ કદાચ એ જ બતાવે છે કે શુદ્ધ તર્કથી ઈશ્વર છે કે નહીં એ નક્કી કરવું કેટલું મુશ્કેલ છે. પણ તમે કહ્યું કે આસ્તિકવાદ સામે એક સૌથી મોટો પડકાર છે અનિષ્ટની સમસ્યા.
હા, ધ પ્રોબ્લેમ ઓફ ઇવિલ. આ લગભગ દરેક આસ્તિક વિચારધારા માટે સૌથી મોટો કોયડો છે.
શું છે એ સમસ્યા? બરાબર,
સમસ્યા આ છે. જો ઈશ્વર સર્વશક્તિમાન હોય એટલે કે બધું કરી શકે, સર્વજ્ઞ હોય એટલે કે બધું જાણતો હોય, અને પરમ કૃપાળુ કે સર્વ પ્રેમાળુ હોય એટલે કે હંમેશા સારું જ ઈચ્છતો હોય, તો પછી આ દુનિયામાં આટલું બધું દુઃખ, પીડા, અન્યાય, ક્રૂરતા, નિર્દોષ લોકોની વેદના, આ બધું શા માટે છે? એક સારા અને શક્તિશાળી ઈશ્વરના રાજમાં આવું કેમ બને?
ખરેખર આ સવાલ તો હચમચાવી નાખે એવો છે. ભૂકંપમાં હજારો લોકો મરી જાય, નાનકડા બાળકને કેન્સર થાય.
બરાબર. આને બે રીતે જોવાય છે. એક છે તાર્કિક સમસ્યા. શું આવા ઈશ્વર અને આટલા બધા અનિષ્ઠનું સહ અસ્તિત્વ તાર્કિક રીતે શક્ય પણ છે? શું એમાં વિરોધાભાસ નથી?
અરે, બીજું
છે પ્રમાણભૂત સમસ્યા. ભલે તાર્કિક રીતે શક્ય હોય, પણ દુનિયામાં જે જથ્થામાં અને જે પ્રકારનું ભયાનક દુઃખ છે એ જોઈને શું એવું લાગે છે કે આવા સારા ઈશ્વરનું અસ્તિત્વ સંભવ છે? પુરાવા તો જાણે એની વિરુદ્ધ જતા હોય એવું લાગે.
તો આનો કોઈ જવાબ આપવાનો પ્રયાસ થયો છે? આસ્તિક ફિલોસોફરો શું કહે છે?
હા, ઘણા પ્રયાસો થયા છે, જેને થિયોડીસી કહેવાય છે, એટલે કે ઈશ્વરનો બચાવ કરવાનો પ્રયાસ. બે મુખ્ય જવાબો પ્રચલિત છે.
કયા કયા?
એક છે ફ્રી વિલ ડિફેન્સ. એ કહે છે કે ઈશ્વરે મનુષ્યને સ્વતંત્ર ઈચ્છાશક્તિ આપી છે. આ સારી વસ્તુ છે, કારણ કે એના વગર પ્રેમ કે નૈતિકતા શક્ય નથી. પણ માણસો આ સ્વતંત્રતાનો દુરુપયોગ કરે છે અને એમાંથી નૈતિક અનિષ્ટ, જેમ કે ક્રૂરતા, યુદ્ધ જન્મે છે.
આ વાતમાં થોડો દમ લાગે છે, પણ પેલું કુદરતી અનિષ્ટ, ભૂકંપ, પૂર, બીમારીઓ, એનું શું? એમાં તો માણસની ફ્રી વિલનો કોઈ રોલ નથી.
સાચો સવાલ. એટલે બીજો જવાબ આવે છે સોલ મેકિંગ થિયોડેસી. આ વિચાર એવો છે કે દુનિયામાં દુઃખ અને પડકારો જરૂરી છે, કારણ કે એનાથી જ આપણા આત્માનો વિકાસ થાય છે. આપણે હિંમત, કરુણા, સહનશીલતા જેવા સદગુણો શીખીએ છીએ. આ દુનિયા જાણે આત્મા ઘડવાની ફેક્ટરી જેવી છે.
પણ શું આ જવાબ પૂરતો છે? શું કોઈ એક વ્યક્તિનું ભયાનક અસહ્ય દુઃખ બીજા કોઈના આત્માના વિકાસ માટે વાજબી ગણાય? અને અમુક દુઃખ તો એટલું નિરર્થક લાગે છે.
બરાબર, આ જવાબો પર પણ ઘણા સવાલો ઉઠે છે. અનિષ્ટની સમસ્યાનો કોઈ એક સર્વસ્વીકૃત ઉકેલ નથી. એ આસ્તિક વિચાર માટે એક મોટો પડકાર બની રહે છે.
આજ કદાચ આપણને શ્રદ્ધા અને તર્કના સંબંધ પર લાવે છે. શું ધાર્મિક માન્યતાઓ માટે તર્ક કે પુરાવાની જરૂર છે જ, કે પછી એ શ્રદ્ધાનો જ વિષય છે?
અહીં પણ ફિલોસોફીમાં જુદા જુદા મત છે. એક વિચારધારા છે એવિડેન્શિયાલિઝમ, જે કહે છે કે કોઈપણ વસ્તુમાં માનવા માટે પૂરતા પુરાવા હોવા જોઈએ. અપૂરતા પુરાવા પર વિશ્વાસ કરવો એ બૌદ્ધિક રીતે બેજવાબદાર, કદાચ નૈતિક રીતે પણ ખોટું છે.
એટલે કે આંખ બંધ કરીને માની લેવું એ બરાબર નથી?
હા, પણ બીજી બાજુ ફેડિઝમ જેવો વિચાર છે, જે કહે છે કે શ્રદ્ધા તો તર્કથી સ્વતંત્ર છે, કદાચ તર્કથી પર છે અથવા તો તેની વિરોધી પણ છે. સાચી શ્રદ્ધા માટે કદાચ તર્કને બાજુ પર મૂકવો પડે.
અને પેલી પાસ્કલની શરત, એ શું છે?
એ બહુ રસપ્રદ છે. પાસ્કલ કહે છે કે ઈશ્વર છે કે નહીં એ આપણે નિશ્ચિતપણે જાણી શકતા નથી, તો આવા સંજોગોમાં શરત લગાવવી વધુ સમજદારીભર્યું છે.
શરત કેવી રીતે?
જુઓ, જો તમે ઈશ્વરમાં માનો અને ઈશ્વર ખરેખર હોય તો તમને અનંત સુખ સ્વર્ગ મળે, મોટો ફાયદો. જો તમે માનો અને ઈશ્વર ન હોય તો તમે થોડું ગુમાવ્યું, કદાચ થોડો સમય, થોડા નિયમો પાળ્યા, મર્યાદિત નુકસાન.
ઓકે.
પણ જો તમે ઈશ્વરમાં ન માનો અને ઈશ્વર ખરેખર હોય તો તમને અનંત દુઃખ, નર્ક મળે, મોટું નુકસાન. અને જો તમે ન માનો અને ઈશ્વર ન હોય તો તમે કંઈ ગુમાવ્યું નથી. તો પાસ્કલ કહે છે કે ફાયદા નુકસાનનું ગણિત જુઓ તો ઈશ્વરમાં માનવાનો દાવ લગાવવો જ તર્કસંગત લાગે છે.
વાહ, જોકે આ દલીલ શ્રદ્ધા કરતા સ્વાર્થ પર વધુ આધારિત લાગે છે.
હા, એવી ટીકા પણ થાય છે. અને એક આધુનિક વિચાર છે રિફોર્મ્ડ એપિસ્ટેમોલોજી. આલ્વિન પ્લાન્ટિંગા જેવા ફિલોસોફર કહે છે કે ઈશ્વરમાં વિશ્વાસ એ યોગ્ય રીતે મૂળભૂત માન્યતા, પ્રોપરલી બેઝિક બિલીફ હોઈ શકે છે. એટલે કે એને સાબિત કરવા માટે બીજી દલીલો કે પુરાવાની જરૂર નથી, જેમ આપણે આપણી આસપાસની દુનિયાના અસ્તિત્વમાં સીધો જ વિશ્વાસ કરીએ છીએ કે બીજા લોકોના મન છે એવું માનીએ છીએ, એના માટે કોઈ દલીલ નથી કરતા. એમ ઈશ્વરમાં વિશ્વાસ પણ સીધો અને વાજબી હોઈ શકે છે.
આની સાથે પેલો ધાર્મિક અનુભવનો મુદ્દો પણ જોડાય છે, ખરું ને? ઘણા લોકો કહે છે કે એમને ઈશ્વરનો સીધો અનુભવ થયો છે. શું એ માન્યતા માટે પૂરતો આધાર છે?
એક મોટો પ્રશ્ન છે. વ્યક્તિ માટે એ અનુભવ ખૂબ શક્તિશાળી હોઈ શકે છે, પણ ફિલોસોફી પૂછે છે કે શું આવા વ્યક્તિગત અનુભવને બીજા માટે પુરાવા તરીકે ગણી શકાય, ખાસ કરીને જ્યારે મનોવિજ્ઞાન અને ન્યુરોસાયન્સ એવા અનુભવો માટે બીજા ખુલાસાઓ, જેમ કે મગજની કોઈ ખાસ સ્થિતિ, માનસિક અસર વગેરે આપી શકે છે.
પુસ્તક ચમત્કારો વિજ્ઞાન અને નૈતિકતાની પણ વાત કરે છે. ચમત્કારો વિશે શું મુખ્ય દલીલ છે?
ચમત્કાર એટલે સામાન્ય રીતે કુદરતી નિયમોનો ભંગ કરતી કોઈ ઘટના જે દૈવી હસ્તક્ષેપ સૂચવે. આના પણ ડેવિડ હ્યુમની ક્લાસિક ટીકા બહુ પ્રખ્યાત છે.
એમણે શું કહ્યું?
હ્યુમ કહે છે કે સમજદાર વ્યક્તિ પોતાના વિશ્વાસને પુરાવાના પ્રમાણમાં રાખે છે. હવે કુદરતી નિયમો માટે આપણી પાસે અસંખ્ય વારંવારના અનુભવોનો પુરાવો છે. એ નિયમો લગભગ હંમેશા સાચા પડે છે.
બરાબર.
જ્યારે ચમત્કાર, જે વ્યાખ્યા મુજબ જ એક અત્યંત અસામાન્ય નિયમનો ભંગ કરતો બનાવ છે, એના માટેનો પુરાવો શું હોય? સામાન્ય રીતે કોઈ એકાદ વ્યક્તિની જુબાની કે જૂના ગ્રંથોમાં લખેલી વાત. તો હ્યુમ પૂછે છે કે શું વધુ સંભવ છે, કે કુદરતનો નિયમ ખરેખર તૂટ્યો, કે પછી પેલી જુબાની આપનાર વ્યક્તિએ ભૂલ કરી હોય, જૂઠું બોલ્યું હોય, કે એ વાતને ખોટી રીતે સમજવામાં આવી હોય? હ્યુમ માને છે કે બીજો વિકલ્પ હંમેશા વધુ સંભવિત હોય છે. એટલે ચમત્કારમાં માનવા માટે અત્યંત મજબૂત, અસાધારણ પુરાવાની જરૂર પડે, જે ભાગ્યે જ મળે છે.
આ તર્ક તો ઘણો શક્તિશાળી લાગે છે. અને વિજ્ઞાન અને ધર્મ વચ્ચેના સંબંધ વિશે શું? શું એ હંમેશા દુશ્મન જ રહ્યા છે?
ના, એવું માનવું સરળતાવાદી ગણાશે. પુસ્તક જુદા જુદા મોડેલ્સની ચર્ચા કરે છે. એક છે સંઘર્ષ મોડેલ, જે માને છે કે વિજ્ઞાન અને ધર્મ મૂળભૂત રીતે વિરોધી છે,
જેમ કે ગેલિલિયોનો કિસ્સો.
હા, એવું ઉદાહરણ અપાય છે. બીજું મોડેલ છે સ્વતંત્રતા મોડેલ, અથવા NOMA, નોન ઓવરલેપિંગ મેજિસ્ટેરિયા. આ કહે છે કે બંનેના કાર્યક્ષેત્ર જ અલગ છે. વિજ્ઞાન ભૌતિક જગત કેવી રીતે કામ કરે છે એ સમજાવે છે, જ્યારે ધર્મ જીવનના અર્થ, મૂલ્યો અને શા માટેના પ્રશ્નો સાથે કામ કરે છે, એટલે એમની વચ્ચે કોઈ સંઘર્ષ થવો જ ન જોઈએ.
અને ત્રીજું
એકીકરણ મોડલ છે, જે માને છે કે બંને વચ્ચે સંવાદ શક્ય છે અને કદાચ બંને એકબીજાને પૂરક પણ બની શકે છે. દાખલા તરીકે, વિજ્ઞાન આપણને બ્રહ્માંડની અજાયબીઓ બતાવે જે ધાર્મિક આસ્થાને પ્રેરણા આપી શકે.
રસપ્રદ. હવે એક બીજો મોટો મુદ્દો, નૈતિકતા. શું સારા ખરાબનો ખ્યાલ, આપણી મોરાલિટી ઈશ્વર પર આધારિત છે? ઘણા લોકો એમ માને છે.
હા, આ બહુ સામાન્ય માન્યતા છે. એને ફિલોસોફીમાં ડિવાઇન કમાન્ડ થિયરી કહે છે, એટલે કે જે કંઈ ઈશ્વર આદેશ આપે તે નૈતિક રીતે સારું છે અને જેની મનાઈ કરે તે ખરાબ છે.
પણ આમાં કોઈ સમસ્યા છે?
હા, પ્લેટોએ હજારો વર્ષ પહેલાં એક બહુ જ ધારદાર પ્રશ્ન પૂછ્યો હતો, જે યુથિફ્રો ડાયલેમા તરીકે ઓળખાય છે.
એ શું છે?
પ્રશ્ન આ છે, શું કોઈ કાર્ય નૈતિક રીતે સારું છે કારણ કે ઈશ્વર તેનો આદેશ આપે છે, કે પછી ઈશ્વર તેનો આદેશ આપે છે કારણ કે તે કાર્ય પોતે જ નૈતિક રીતે સારું છે?
ઓહ, આ તો જબરદસ્ત છે. થોડું સમજાવશો?
જો પહેલો વિકલ્પ સાચો માનીએ કે ઈશ્વર કહે છે એટલે સારું છે, તો એનો અર્થ એ થયો કે જો ઈશ્વરે ક્રૂરતા કે ચોરીનો આદેશ આપ્યો હોત તો એ પણ સારું ગણાત. આનાથી નૈતિકતા મનસ્વી, આર્બિટરી બની જાય, એનો કોઈ નિશ્ચિત આધાર ન રહે.
બરાબર. અને જો બીજો વિકલ્પ સાચો હોય તો, કે ઈશ્વર આદેશ આપે છે કારણ કે એ કાર્ય પહેલેથી જ સારું છે,
તો એનો અર્થ એ થયો કે સારાપણું કે નૈતિકતા એ ઈશ્વરના આદેશ પર આધારિત નથી, પણ એક સ્વતંત્ર વાસ્તવિકતા છે જેને ઈશ્વર પણ ઓળખે છે. જો એમ હોય તો પછી નૈતિકતાનો આધાર ઈશ્વર સિવાય બીજે પણ શોધી શકાય.
એટલે કે નૈતિકતા ધર્મ પર આધારિત હોવી જરૂરી નથી?
બરાબર. આ દલીલ ધર્મનિરપેક્ષ નૈતિકતા માટે રસ્તો ખોલે છે. એવી નૈતિકતા જે તર્ક, સહાનુભૂતિ, માનવ કલ્યાણ, સામાજિક કરાર જેવા સિદ્ધાંતો પર આધારિત હોય.
ખૂબ જ મહત્વનો મુદ્દો. અંતે, પુસ્તક આત્મા અને મૃત્યુ પછીના જીવનની પણ વાત કરે છે.
હા, આ પણ ફિલોસોફીનો એક ક્લાસિક પ્રશ્ન છે. અહીં મુખ્યત્વે બે વિચારધારાઓ વચ્ચે ચર્ચા ચાલે છે.
કઈ બે?
એક છે સબસ્ટન્સ ડ્યુઅલિઝમ, જેના મુખ્ય પ્રણેતા ડેકાર્ટ હતા. આ મત મુજબ આપણું શરીર ભૌતિક છે, પણ આપણું મન કે આત્મા એક અલગ અભૌતિક તત્વ છે.
સબસ્ટન્સ છે.
અને એનો અર્થ શું થયો?
એનો અર્થ એ કે મન આત્મા શરીર પર આધારિત નથી, અને તેથી શરીરના મૃત્યુ પછી પણ આત્માનું અસ્તિત્વ ચાલુ રહી શકે છે. આ પરંપરાગત ધાર્મિક માન્યતાઓ સાથે બંધબેસતો વિચાર છે.
પણ આમાં મુશ્કેલી શું છે?
મુખ્ય મુશ્કેલી એ છે કે જો મન અને શરીર બે સાવ અલગ તત્વો હોય, તો પછી એ એકબીજા સાથે ક્રિયાપ્રતિક્રિયા કેવી રીતે કરે છે? મારું મન મારા શરીરને હાથ ઊંચો કરવાનો આદેશ કેવી રીતે આપી શકે, અને શરીરમાં થતી ઈજા મનને પીડાનો અનુભવ કેવી રીતે કરાવી શકે? આ ઇન્ટરેક્શન પ્રોબ્લેમ ડ્યુઅલિઝમ માટે મોટો પડકાર છે.
તો બીજો મત કયો છે?
બીજો મત છે મટીરિયાલિઝમ અથવા ફિઝિકલિઝમ. આ મત મુજબ જગતમાં ફક્ત ભૌતિક પદાર્થો જ અસ્તિત્વ ધરાવે છે. મન કે ચેતના એ કોઈ અલગ તત્વ નથી, પણ એ મગજની જટિલ ભૌતિક પ્રવૃત્તિનું જ પરિણામ છે.
એટલે કે મન એ મગજ જે કરે છે તે છે. હા, સરળ ભાષામાં કહીએ તો, આ મત મુજબ જ્યારે મગજ કામ કરતું બંધ થાય, શારીરિક મૃત્યુ થાય, ત્યારે ચેતના અને વ્યક્તિગત અસ્તિત્વનો પણ અંત આવી જાય છે. મૃત્યુ પછી કોઈ જીવન નથી.
આ બંને મતો પોતપોતાની રીતે પડકારજનક છે.
હા, પુસ્તક પુનરુત્થાન જેવી બીજી વિભાવનાઓની પણ ચર્ચા કરે છે, પણ મૂળભૂત રીતે આ બે મુખ્ય દાર્શનિક સ્થિતિઓ છે જેના પર વિચાર કરવામાં આવે છે.
વાહ, આ પુસ્તક તો ખરેખર આપણને ધર્મ, શ્રદ્ધા, અસ્તિત્વના મૂળભૂત પ્રશ્નો પર બહુ જ ઊંડાણપૂર્વક વિચારવા પ્રેરે છે. આટલી બધી ચર્ચા પછી જો આપણે મુખ્ય શીખ કે સંદેશા તારવવા હોય તો શું કહી શકાય?
મને લાગે છે પહેલી અને સૌથી મહત્વની શીખ એ છે કે ધાર્મિક માન્યતાઓ સહિત કોઈપણ મહત્વની માન્યતા એ તાર્કિક મૂલ્યાંકનથી પર નથી. એના પર સવાલ ઉઠાવી શકાય છે, એની ચકાસણી થઈ શકે છે અને થવી જોઈએ.
હા, કશું પણ પ્રશ્નાતીત નથી. બીજું શું?
બીજું, ઈશ્વર જેવા મોટા ખ્યાલો, ખાસ કરીને જ્યારે આપણે એને સર્વશક્તિમાન, સર્વજ્ઞ જેવા વિશેષણો આપીએ છીએ,
ત્યારે એને તાર્કિક રીતે સુસંગત રીતે વ્યાખ્યાયિત કરવું ખૂબ જ મુશ્કેલ છે. એમાં ઘણીવાર આંતરિક વિરોધાભાસો રહેલા હોય છે.
પેલો પથ્થરવાળો વિરોધાભાસ યાદ આવે છે?
બરાબર. ત્રીજું, અનિષ્ટની સમસ્યા. દુનિયામાં આટલું બધું દુઃખ કેમ છે એ પરંપરાગત ઈશ્વરની વિભાવના માટે એક કેન્દ્રીય અને સતત પડકાર છે. એને સહેલાઈથી ઉડાવી ન શકાય.
ચોથું કહી શકાય કે ઈશ્વરના અસ્તિત્વ કે બીજા ધાર્મિક દાવાઓ માટે જે પુરાવા રજૂ થાય છે એ ઘણીવાર અસ્પષ્ટ હોય છે. એની અલગ અલગ અર્થઘટના થઈ શકે છે.
બરાબર. રચના, લાગે છે કે સંયોગ, દૈવી અનુભવ છે કે મનની રમત, આ અસ્પષ્ટતાને કારણે જ આ ચર્ચાઓ ક્યારેય પૂરી થતી નથી અને ચાલુ રહે છે.
અને પાંચમું, નૈતિકતા વિશે. સારા ખરાબનો આધાર ફક્ત ધાર્મિક આદેશો પર જ હોય એ જરૂરી નથી. યુથિફ્રો ડાયલેમા બતાવે છે એમ નૈતિકતાનો સ્વતંત્ર તાર્કિક આધાર પણ હોઈ શકે છે.
હા, તર્ક, સહાનુભૂતિ, માનવ કલ્યાણ જેવા પાયા પર પણ નૈતિકતા ઊભી રહી શકે છે.
આ બધા વિચારો આપણા રોજિંદા જીવનમાં, ખાસ કરીને આપણા દેશ જેવી જગ્યાએ જ્યાં આટલી બધી વિવિધતા છે, ત્યાં કેવી રીતે લાગુ પડે? આ બધું જાણવાથી શું ફરક પડે?
મને લાગે છે કે આ પ્રકારની વિચારસરણી આપણને વધુ સારા સંવાદકર્તા બનાવે છે. જ્યારે આપણે સમજીએ છીએ કે કોઈની માન્યતા પાછળ કેવા પ્રકારના તર્ક, અનુભવ કે પછી કેવા પડકારો રહેલા છે, ત્યારે આપણે એમની સાથે વધુ સન્માન અને સહાનુભૂતિથી વાત કરી શકીએ છીએ.
ભલે આપણે એમની વાત સાથે સંમત ન હોઈએ.
હા, અસહમતિ હોવા છતાં સન્માન જળવાઈ રહે. બીજું, એ આપણને આપણી પોતાની માન્યતાઓની મર્યાદાઓ સમજવામાં મદદ કરે છે. આપણે કદાચ વધુ વિનમ્ર બનીએ છીએ.
એમ કે હું જે માનું છું એ જ એકમાત્ર સત્ય નથી.
બરાબર. અને ભારત જેવા દેશમાં જ્યાં આટલા બધા ધર્મો અને માન્યતાઓ સાથે રહે છે, ત્યાં આ સમજણ ખૂબ જરૂરી છે.
આ પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર મગજમાં રહી જાય એવા છે, જાણે ફિલોસોફીના યાદગાર ખોટ્સ જેવા.
હા, ચોક્કસ. જેમ કે પેલી એન્સેનની ઓન્ટોલોજીકલ દલીલનો મૂળ વિચાર, ઈશ્વર એટલે એનાથી વધુ મહાન કશું વિચારી ન શકાય, અને વાસ્તવિકતામાં હોવું એ માત્ર મનમાં હોવા કરતાં વધુ મહાન છે, માટે ઈશ્વર વાસ્તવિક છે. ભલે આપણે એના તર્કથી સંમત ન થઈએ, પણ એ વિચારની જે બૌદ્ધિક છલાંગ છે એ નોંધપાત્ર છે.
બીજો, હ્યુમનો ચમત્કારો સામેનો તર્ક. સમજદાર વ્યક્તિ પુરાવાના પ્રમાણમાં જ વિશ્વાસ રાખે છે. કુદરતી નિયમ માટેના પુરાવા હંમેશા ચમત્કાર માટેની એકાદ જુબાની કરતાં વધુ મજબૂત હોય છે. આ આપણને પુરાવા અને સંભાવનાઓ વિશે વિચારતા કરી દે છે.
બરાબર. ત્રીજો, પેલો યુથિફ્રો ડાયલેમાનો પ્રશ્ન, શું કોઈ કાર્ય સારું છે કારણ કે ઈશ્વર કહે છે, કે ઈશ્વર કહે છે કારણ કે તે સારું છે? આ નાનકડો સવાલ નૈતિકતા અને ધર્મના સંબંધ વિશે કેટલું બધું કહી જાય છે.
અને ચોથો, અનિષ્ટની સમસ્યાનો જે મર્મ છે. દુનિયામાં જે પ્રકારનું અને જે માત્રામાં કારણ વગરનું લાગતું દુઃખ છે, જેમ કે પીડામાં તરફડીને મળતું બાળક, તે સર્વ પ્રેમાળ ઈશ્વરના અસ્તિત્વ સામે એક શક્તિશાળી પુરાવો રજૂ કરે છે. આ દલીલની જે ભાવનાત્મક અને બૌદ્ધિક અસર છે એ બહુ ઊંડી છે.
હા, આ વિચારો આપણે બતાવે છે કે આ પ્રશ્નો કેટલા જટિલ, કેટલા ઊંડા અને કેટલા મહત્વના છે.
તો આ બધી ફિલોસોફીનો, આ બધા વિચાર વિમર્શનો વાસ્તવિક જીવનમાં શું ઉપયોગ? આનાથી આપણને પ્રેક્ટિકલી શું ફાયદો થાય?
સૌથી પહેલો અને મોટો ફાયદો તો આપણી વિવેચનાત્મક વિચારશક્તિ એટલે કે ક્રિટિકલ થિંકિંગ સ્કિલ્સ સુધરે છે. આપણે દલીલોને વધુ સારી રીતે સમજતા થઈએ છીએ, એમાં રહેલી ખામીઓ, તાર્કિક ભૂલો પકડતા શીખીએ છીએ.
અને આ સ્કિલ તો જીવનમાં બધે જ કામ લાગે.
બિલકુલ. બીજું, તે આપણને આપણી પોતાની માન્યતાઓ વિશે વધુ સ્પષ્ટ અને કદાચ વધુ વિનમ્ર બનાવે છે. આપણે સમજીએ છીએ કે આપણી પાસે બધા જવાબો નથી, અને જટિલ મુદ્દાઓ પર જુદા જુદા મત હોઈ શકે છે, અને એ બરાબર છે.
એટલે કે એક પ્રકારની બૌદ્ધિક નમ્રતા આવે છે.
હા. ત્રીજું, તે આપણને બીજા લોકો સાથે, ખાસ કરીને જેમની માન્યતાઓ આપણાથી અલગ હોય, એમની સાથે વધુ સન્માનપૂર્વક અને રચનાત્મક રીતે વાતચીત કરવામાં મદદ કરે છે. આપણે એમના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરીએ છીએ, માત્ર એને નકારી કાઢવાને બદલે.
અને ચોથું, એ નૈતિક મુદ્દાઓ પર વધુ સ્પષ્ટ રીતે વિચારવામાં મદદ કરે છે. પછી ભલે આપણી ધાર્મિક માન્યતાઓ ગમે તે હોય, અને વિજ્ઞાન અને ધર્મ વચ્ચેના સંબંધને પણ વધુ ઊંડાણથી સમજવામાં મદદ મળે છે.
ટૂંકમાં કહીએ તો તે આપણને વધુ વિચારશીલ, વધુ જાગૃત નાગરિક બનવામાં મદદ કરે છે.
સરસ. તો અંતે આ પુસ્તક અને આપણી આ ચર્ચામાંથી તમને વ્યક્તિગત રીતે સૌથી મહત્વનું શું શીખવા મળ્યું? કોઈ એવી વાત જે તમને સ્પર્શી ગઈ હોય?
મારા માટે કદાચ સૌથી મોટી શીખ એ છે કે આ ગહન પ્રશ્નોની જટિલતાનો સ્વીકાર કરવો અને બૌદ્ધિક વિનમ્રતા કેળવવી, કોઈ સહેલા જવાબ કે અંતિમ સત્યનો દાવો કરવાને બદલે પ્રશ્નો પૂછતા રહેવું, જુદા જુદા દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરવો અને એ સ્વીકારવું કે આપણી સમજ કદાચ હંમેશા અધૂરી જ રહેવાની છે, એ વધુ મહત્વનું છે.
બહુ સરસ વાત કહી. અને મારા માટે આ પુસ્તકનું મુખ્ય મૂલ્ય છે કે તે આપણને શું વિચારવું એ નથી કહેતું, પણ કેવી રીતે વિચારવું એ શીખવે છે. એ આપણને તર્ક, સ્પષ્ટતા અને વિશ્લેષણના સાધનો આપે છે.
બરાબર.
અને આ સાધનોનો ઉપયોગ આપણે જીવનના કોઈપણ ક્ષેત્રમાં કોઈપણ જટિલ પ્રશ્નોનો સામનો કરવા માટે કરી શકીએ છીએ. અંતિમ જવાબ મળે કે ના મળે, પણ સ્પષ્ટ રીતે વિચારવાની જે પ્રક્રિયા છે એ પોતે જ ખૂબ મૂલ્યવાન છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.